પ્રારંભિક વર્ણન
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે જેમની વાત કરવાના છીએ એમનું નામ વિજ્ઞાન અને પ્રેરણા બંને સાથે જોડાયેલું છે, મેડમ મેરી ક્યુરી.
હા, અને આપણી આજની જે ચર્ચા છે એ સુઝાન ક્વિનના પુસ્તક મેરી ક્યુરી અ લાઇફ પર આધારિત છે. ખૂબ જ વિસ્તૃત જીવનચરિત્ર છે.
બરાબર.
આ પુસ્તક મેરી ક્યુરીને મતલબ માત્ર એક તેજસ્વી વૈજ્ઞાનિક તરીકે જ નથી જોતું,
હા,
પણ એક જટિલ, એક બહુમુખી વ્યક્તિત્વ ધરાવનાર મહિલા તરીકે રજૂ કરે છે. એમણે તો ભૌતિક વિજ્ઞાનની આખી સમજ બદલી નાખી.
સાચી વાત છે. અને પાછા બે નોબેલ પુરસ્કાર.
બે, અને એ પણ અલગ અલગ વિજ્ઞાન ક્ષેત્રોમાં.
હા,
પહેલા એવા વ્યક્તિ હતા એ.
અને પેરિસની પેલી પ્રખ્યાત સોર્બોન યુનિવર્સિટીમાં પહેલા મહિલા પ્રોફેસર પણ બન્યા, ખરું ને?
બરાબર, સોર્બોનમાં પ્રથમ મહિલા પ્રોફેસર.
અને એમની વાર્તા આજે પણ એટલી જ મહત્વની લાગે છે, નહીં ફક્ત એમની વૈજ્ઞાનિક શોધોને લીધે જ નહીં.
ના ના, એનાથી ઘણું વધારે. જે રીતે એમણે અંગત અને વ્યાવસાયિક જીવનમાં જે પડકારોનો સામનો કર્યો, ગરીબી હતી, લિંગભેદ હતો, એ બધું જ, ઊંડો પ્રેમ અને પછી એટલું જ ઊંડું નુકસાન, પ્રસિદ્ધિનો બોજ પણ હતો, આ બધું એમની ગાથાને વધુ માનવીય બનાવે છે.
સાચી વાત છે. ક્વિનનું પુસ્તક આપણને પેલી પૌરાણિક કહીએ ને એવી મેરી ક્યુરીની છબીથી આગળ લઈ જાય છે.
એટલે કે
એમણે પહેલા જે પત્રો કે ડાયરીઓ બહાર નહોતી આવી એનો ઉપયોગ કર્યો છે. એનાથી એમની શક્તિઓ, નબળાઈઓ, સફળતા, નિષ્ફળતા આ બધું સાથે એક સંપૂર્ણ માનવીય ચિત્ર ઊભું થાય છે.
અને એ સમયમાં જ્યારે સ્ત્રીઓ માટે બૌદ્ધિક ક્ષેત્રમાં આગળ વધવું લગભગ અશક્ય જેવું હતું,
હા,
ત્યારે એમણે જે અવરોધો પાર કર્યા એ ખરેખર અસાધારણ કહેવાય.
એમની એ અતૂટ દ્રઢતા, જ્ઞાન માટેનો એમનો પ્રેમ અને પેલી હિંમત મુશ્કેલીઓ સામે લડવાની એ આજે પણ પ્રેરણા આપે છે. તો ચલો આ અસાધારણ જીવનયાત્રાની થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ.
કાલક્રમિક પ્રવાસ, જીવનયાત્રા, પ્રારંભિક વર્ષો, ઘડતરના વર્ષો.
તો શરૂઆત કરીએ એમના બાળપણથી. મેરી ક્યુરી, જેમનું મૂળ નામ મારિયાસ ક્લોડોસ્કા હતું.
હા, મારિયાસ ક્લોડોસ્કા, જન્મ 1867માં વોર્સોમાં. એ વખતે પોલેન્ડ રશિયન સામ્રાજ્ય હેઠળ હતું.
અને પરિવાર શિક્ષિત હતો, નહીં? માતા પિતા બંને શિક્ષક.
બરાબર, પિતા ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક, એટલે ઘરમાં શિક્ષણ અને પોલિશ સંસ્કૃતિ પોતાની ઓળખનું બહુ મહત્ત્વ હતું.
અને એ સમયનો માહોલ કેવો હતો? રશિયન દમનનો સામનો કરવાનો હતો.
હા, એટલે પરિવારે શિક્ષણને એક પ્રકારના પ્રતિકાર તરીકે જોયું, મુક્તિના સાધન તરીકે. આ વાતાવરણે મારિયાના ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવ્યો.
નાનપણમાં જેમણે દુઃખ પણ જોયું, માતા અને બહેનનું મૃત્યુ થયું.
હા, એ પારિવારિક દુર્ઘટનાઓએ કદાચ એમના સ્વભાવ પર અસર કરી. એ વધુ શાંત, અંતર્મુખી અને પોતાના લક્ષ્ય પર એકદમ કેન્દ્રિત બન્યા હોય એવું લાગે છે.
એમની જ્ઞાન માટેની ભૂખ એટલી બધી હતી કે પેલી ગુપ્ત ફ્લોટિંગ યુનિવર્સિટીમાં પણ જોડાયા હતા, નહીં?
હા, વોર્સોમાં એક છૂપું નેટવર્ક હતું જે મહિલાઓને ઉચ્ચ શિક્ષણ આપતું હતું. આ બતાવે છે કે એમનામાં કેટલી જિજ્ઞાસા હતી અને સત્તા સામે જવાની હિંમત પણ હતી.
અને પછી એમણે ગવર્નેસ તરીકે પણ કામ કર્યું.
હા, વર્ષો સુધી. એમની બહેન બ્રોનિયા પેરિસમાં મેડિકલ ભણી શકે એ માટે પૈસા ભેગા કરવા, આ એમની કુટુંબ પ્રત્યેની નિષ્ઠા અને ધૈર્ય બતાવે છે. આ બધા અનુભવોએ એમને મજબૂત બનાવ્યા. ઉદય અને સંઘર્ષ.
અને આખરે 1881માં 24 વર્ષની ઉંમરે એ પેરિસ પહોંચ્યા સોર્બોનમાં ભણવા માટે.
હા, અને ત્યાં જ મારિયામાંથી મેરી બન્યા. ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ શરૂ કર્યો, પણ પેરિસમાં શરૂઆતના દિવસો તો બહુ જ મુશ્કેલ હતા.
ખૂબ જ મુશ્કેલ, નહીં? પેલી 6ઠા માળની ઓરડી.
અરે, ભયંકર ઠંડી, ખાવા પીવાના સાંસા, ઘણીવાર ભૂખ્યા રહેતા, ક્યારેક તો ભૂખને લીધે ચક્કર ખાઈને પડી પણ જતા.
ઓહ.
પણ ક્વીન, જેને વૈજ્ઞાનિક સંયમ કહે છે ને, એ એમનામાં ગજબનો હતો. ભૌતિક તકલીફો કરતા જ્ઞાન મેળવવાનો આનંદ એમને માટે વધુ મોટો હતો.
અને આટલા સંઘર્ષ વચ્ચે પણ એમણે ભણવામાં કાઠું કાઢ્યું.
ચોક્કસ. ભૌતિકશાસ્ત્રમાં પહેલા નંબરે આવ્યા, અને ગણિતમાં બીજા નંબરે. પ્રતિભા તો હતી જ.
અને પેરિસમાં જ એમની મુલાકાત પિયર ક્યુરી સાથે થઈ. આ એક મોટો વળાંક સાબિત થયો.
નિશંકપણે. એ માત્ર પ્રેમ સંબંધ નહોતો, પણ બે અસાધારણ વૈજ્ઞાનિક દિમાગનું મિલન હતું. પિયરે મેરીની બુદ્ધિ અને એમની સંશોધન કરવાની જે ક્ષમતા હતી એ તરત જ પારખી લીધી.
અને એમને પ્રોત્સાહન પણ આપ્યું.
હા, ખૂબ જ. એમનો સંબંધ, વૈજ્ઞાનિક ચર્ચાઓ, સાથે મળીને પ્રયોગો કરવા, એનાથી જ ગાઢ બન્યો. અને પછી મેરીએ રેડિયો એક્ટિવિટી પર પોતાનું ડોક્ટરલ સંશોધન શરૂ કર્યું. રેડિયો એક્ટિવિટી શબ્દ પણ એમણે જ આપેલો છે.
અને એમની મુખ્ય ધારણા કે પેલી કિરણોત્સર્ગીતા છે એ અણુનો આંતરિક ગુણધર્મ છે, એ તો ક્રાંતિકારી હતી.
બિલકુલ. એ સમયની વૈજ્ઞાનિક માન્યતાથી તદ્દન વિરુદ્ધ. એવું મનાતું કે અણુ તો અવિભાજ્ય છે, પણ એમની થિયરી કહેતી હતી કે અણુની અંદરથી જ ઊર્જા આવી રહી છે.
આ સાબિત કરવા માટે એમણે કયા સાધનનો ઉપયોગ કર્યો?
એમણે પિયર અને એમના ભાઈ જેક્વિસે બનાવેલા એક બહુ સંવેદનશીલ સાધન ઇલેક્ટ્રોમીટરનો ઉપયોગ કર્યો. એનાથી એકદમ સૂક્ષ્મ રેડિયો એક્ટિવિટી પણ માપી શકાતી હતી. અને આ જ નવા તત્વોની શોધમાં નિર્ણાયક બન્યું.
અને પછી શરૂ થઈ પેલી પોલોનિયમ અને રેડિયમની શોધની લાંબી કષ્ટદાયક પ્રક્રિયા.
હા, પિચબ્લેન્ડ નામની કાચી ધાતુ, ટનબંધ ધાતુ લાવવાની, એને એક જૂના હવા ઉજાસ વગરના શેડમાં ઉકાળવાની, ગાળવાની.
અરે બાપરે.
વર્ષો સુધી આ કામ ચાલ્યું. ભયંકર શારીરિક અને માનસિક મહેનત હતી એ. શિખર, સિદ્ધિઓ અને વારસો.
આ મહેનતનું ફળ મળ્યું 1903માં નોબેલ પુરસ્કાર રૂપે.
હા, ભૌતિકશાસ્ત્રનો નોબેલ મેરી, પિયર અને હેનરી બેકરેલને સંયુક્ત રીતે મળ્યો રેડિયો એક્ટિવિટીની શોધ માટે.
પણ એમાં એક વાત છે, ખબર છે?
શું?
શરૂઆતમાં નોમિનેશન કમિટીએ ખાલી પિયર અને બેકરેલનું જ નામ સૂચવ્યું હતું, મેરીનું નામ જ નહોતું.
શું વાત છે, લિંગ ભેદ ત્યારે પણ આટલો બધો?
હાસ્તું. પણ પિયરે પોતે આગ્રહ કર્યો કે મેરીના યોગદાન વગર શક્ય જ નહોતું. એમના આગ્રહ પછી જ મેરીનું નામ ઉમેરાયું અને એ નોબેલ પુરસ્કાર જીતનાર પહેલી મહિલા બન્યા.
બરાબર. પણ આ પુરસ્કાર સાથે જે પ્રસિદ્ધિ આવીને એનાથી એમના શાંત સંશોધન કાર્યમાં બહુ ખલેલ પડવા માંડી.
અને પછી 1906માં પેલી દુઃખદ ઘટના બની, પિયરનું અકસ્માતમાં મૃત્યુ.
હા, પેરિસના રસ્તા પર ઘોડાગાડી નીચે આવી જવાથી મેરી માટે આ બહુ મોટો આઘાત હતો.
સ્વાભાવિક છે.
એમની ડાયરી વાંચીએ તો ખ્યાલ આવે કે એ કેટલા ભાંગી પડ્યા હતા. પણ આ દુર્ઘટનાએ એમને એક રીતે પોતાની સ્વતંત્ર ઓળખ સ્થાપિત કરવા માટે પણ મજબૂર કર્યા.
કઈ રીતે?
એમણે પિયરની અધૂરી જવાબદારી ઉપાડી સોર્બોન યુનિવર્સિટીમાં પિયરની જગ્યાએ પ્રોફેસર તરીકે નિમણૂક પામ્યા. યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલા મહિલા પ્રોફેસર.
અદ્ભુત.
અને એમણે એકલા હાથે સંશોધન ચાલુ રાખ્યું.
અને એ મહેનત ફરી રંગ લાવી 1911માં બીજો નોબેલ પુરસ્કાર.
હા, આ વખતે રસાયણશાસ્ત્રમાં શુદ્ધ રેડિયમને અલગ કરવા અને એના ગુણધર્મો નક્કી કરવા માટે. બે અલગ અલગ વિજ્ઞાનમાં નોબેલ જીતનાર એ એકમાત્ર વ્યક્તિ બન્યા. આજે પણ આ રેકોર્ડ અકબંધ છે.
અસાધારણ સિદ્ધિ.
પણ આ સફળતાની સાથે સાથે એમના અંગત જીવનમાં એક મોટો વિવાદ પણ આવ્યો, પોલ લેંગેવિન નામના ભૌતિકશાસ્ત્રી સાથેના એમના સંબંધોને લઈને.
હા, એ અફેરની બહુ ચર્ચા થઈ હતી, નહીં?
ખૂબ જ. ફ્રેન્ચ પ્રેસે એમના પર બહુ ખરાબ રીતે વ્યક્તિગત હુમલા કર્યા. ઝેનોફોબિક ટિપ્પણીઓ પણ થઈ, કારણ કે એ પોલેન્ડના હતા. આ બતાવે છે કે એક સ્વતંત્ર પ્રખ્યાત સ્ત્રી હોવું એ સમયે કેટલું મુશ્કેલ હતું.
તેમ છતાં એમણે હાર ન માની. પહેલા વિશ્વયુદ્ધ વખતે એમણે જે કામ કર્યું.
હા, પેલી પેટિટ્સ ક્યુરીઝ, નાની મોબાઈલ એક્સરે યુનિટ્સ બનાવી, પોતાની દીકરી ઇરેન સાથે જાતે યુદ્ધના મોરચે ગયા અને ઘાયલ સૈનિકોની સારવારમાં મદદ કરી.
વિજ્ઞાનનો માનવ કલ્યાણ માટે આવો ઉપયોગ.
બરાબર. યુદ્ધ પછી એમણે પેરિસમાં રેડિયમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી, જે આજે ક્યુરી ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખાય છે.
અને એ આજે પણ કેન્સર રિસર્ચમાં અગ્રણી સંસ્થા છે.
હા, અને એમણે પોતાની દીકરી ઇરેનને પણ વૈજ્ઞાનિક તરીકે તૈયાર કરી. ઇરેને પણ પાછળથી નોબેલ પુરસ્કાર જીત્યો. અને બીજી દીકરી ઈવ, એ જાણીતી લેખિકા બની.
હા, એમના પોતાના સંશોધનની જ એમને કિંમત ચૂકવવી પડી રેડિયેશનના લાંબા સમયના સંપર્કને કારણે.
હા, એમનું સ્વાસ્થ્ય બગડતું ગયું અને 1934માં એપ્લાસ્ટિક એનિમિયાથી એમનું મૃત્યુ થયું. એમના કામની જે કરુણ કિંમત.
મુખ્ય ફિલોસોફી અને મૂલ્યો.
જો આપણે મેરી ક્યુરીના જીવન પાછળના મુખ્ય પ્રેરક બળની વાત કરીએ તો એ શું હતું?
મને લાગે છે કે એ સ્પષ્ટપણે જ્ઞાન માટેની એમની અતૃપ્ત તરસ હતી અને વૈજ્ઞાનિક સત્ય પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ.
એમના પોતાના શબ્દો પણ આ જ કહે છે. પેલું એમનું વાક્ય છે ને, જીવનમાં કશું ડરવા જેવું નથી, ફક્ત સમજવા જેવું છે.
હવે વધુ સમજવાનો સમય છે જેથી આપણે ઓછો ડર અનુભવી શકીએ.
બરાબર, સમજણ ભયને ઘટાડે છે. કેટલો શક્તિશાળી વિચાર છે.
અને વિજ્ઞાનમાં પણ એમને સૌંદર્ય દેખાતું હતું.
હા, એમણે કહ્યું હતું વિજ્ઞાનમાં મહાન સૌંદર્ય છે. એટલે વિજ્ઞાન એમના માટે સૂકું તર્ક નહોતું, પણ એક સર્જનાત્મક પ્રવૃત્તિ હતી.
અને દ્રઢતા પર એમનો ભાર. આપણે દ્રઢ રહેવું જોઈએ અને સૌથી વધુ આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. આપણે માનવું જ જોઈએ કે આપણે કોઈક વસ્તુ માટે પ્રતિભાશાળી છીએ અને તે વસ્તુ ગમે તે કિંમતે પ્રાપ્ત કરવી જ જોઈએ. આત્મવિશ્વાસ અને દ્રઢતા
એમના મૂલ્યો પણ એટલા જ પ્રભાવશાળી હતા, ખાસ કરીને એમની પ્રામાણિકતા. પેલી રેડિયમની પેટન્ટ ન લેવાની વાત,
હા, એ બહુ મહત્વનું છે. એમણે સ્પષ્ટ ના પાડી દીધી. એમનું માનવું હતું કે વૈજ્ઞાનિક શોધો બધાના ભલા માટે છે, કોઈ એક વ્યક્તિના નફા માટે નહીં.
એમણે કહ્યું હતું રેડિયમ કોઈને અમીર બનાવવા માટે નથી, એ એક તત્વ છે, એ બધા લોકો માટે છે.
બરાબર. ભૌતિક સુખ સગવડો પ્રત્યે તો એ લગભગ ઉદાસીન જ હતા. એમની સાદગી, એમના કપડાં, એમની રહેણીકરણીમાં દેખાતી હતી.
કઠોર પરિશ્રમ અને સમર્પણ તો એમના જીવનનો ભાગ જ હતા. મુશ્કેલીઓ આવે, નિષ્ફળતા મળે, પણ પ્રયત્ન ચાલુ જ રાખવાનો.
અને વિજ્ઞાનને કોઈ દેશની સીમામાં બાંધવામાં નહોતા માનતા, આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપતા હતા.
અને જ્યારે પેલા વિવાદો થયા, અંગત હુમલા થયા, ત્યારે પણ એમની પ્રતિક્રિયા,
હા, એમણે કહ્યું હતું કે લોકો વિશે ઓછી અને વિચારો વિશે વધુ જિજ્ઞાસા રાખો. બી લેસ ક્યુરિયસ અબાઉટ પીપલ એન્ડ મોર ક્યુરિયસ અબાઉટ આઈડિયાઝ. પોતાના કામ પર જ ધ્યાન કેન્દ્રિત રાખ્યું.
ત્રણ મુખ્ય પરિવર્તનકારી ઘટનાઓ, ટર્નિંગ પોઈન્ટ્સ.
મેરી ક્યુરીના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા, પણ કયા ત્રણ વળાંક એવા હતા જેણે ખરેખર એમના જીવનની દિશા બદલી નાખી? પહેલો કયો ગણી શકાય?
પિયર ક્યુરી સાથેની મુલાકાત.
ચોક્કસપણે. એ મુલાકાત અને પછી લગ્ન. એ માત્ર અંગત સંબંધ નહોતો, પણ એક એવી વૈજ્ઞાનિક ભાગીદારીની શરૂઆત હતી જેણે ઇતિહાસ રચ્યો.
હા, એનાથી મેરી એક સંઘર્ષ કરતા વિદ્યાર્થીમાંથી સીધા અગ્રણી સંશોધક બની ગયા.
બરાબર. અને એમનું સાથે મળીને કામ કરવું એ સમયની જે સ્ત્રી પુરુષની ભૂમિકાઓ હતી એને પણ પડકારતું હતું. એ મિલને મેરીની વૈજ્ઞાનિક ક્ષમતાઓને ખીલવી.
અને બીજો વળાંક, દુઃખદ પણ ખૂબ જ નિર્ણાયક, 1906માં પિયરનું અચાનક મૃત્યુ.
હા, એ એમના માટે વ્યક્તિગત રીતે તો બહુ મોટો આઘાત હતો. એમની ડાયરીમાં એ દુઃખ સ્પષ્ટ દેખાય છે.
પણ એ ઘટનાએ એમને પોતાની સ્વતંત્ર વૈજ્ઞાનિક ઓળખ વધુ મજબૂત કરવા પ્રેર્યા. પિયરની પ્રોફેસરની જગ્યા સંભાળવી, એકલા હાથે સંશોધન આગળ વધારવું, આ બધું એમની અંદરની તાકાત બતાવે છે.
એમણે પોતાના દુઃખને પણ શક્તિમાં ફેરવી દીધું.
હા, અને સાબિત કર્યું કે એ માત્ર પિયરના પત્ની કે સહયોગી નહોતા, પણ પોતે જ એક મહાન વૈજ્ઞાનિક હતા.
અને ત્રીજો મહત્વનો વળાંક, કદાચ 1911ની આસપાસનો સમય, પેલો લાંગ્યોબિન અફેર અને બીજો નોબેલ પુરસ્કાર બંને સાથે આવ્યા.
હા, એ બહુ જ જટિલ સમય હતો, એકદમ વિરોધાભાસી. એક બાજુ એમના અંગત જીવન પર જાહેરમાં ખૂબ જ ગંદી રીતે હુમલા થઈ રહ્યા હતા. લિંગભેદ, ઝેનોફોબિયા, બધું જ હતું એમાં.
ફ્રેન્ચ પ્રેસે તો હદ કરી નાખી હતી.
બરાબર. અને બીજી બાજુ એ જ સમયે વિજ્ઞાન જગત એમને એમની સૌથી મોટી સિદ્ધિ, શુદ્ધ રેડિયમ અલગ કરવા માટે બીજો નોબેલ પુરસ્કાર આપી રહ્યો હતો.
અને એમને પુરસ્કાર લેવા જવાની પણ ના પાડવામાં આવી હતી, નહીં, સ્વીડિશ એકેડમી તરફથી.
હા, વિવાદ ટાળવા માટે. પણ મેરી ક્યુરી ઝૂક્યા નહીં. એ સ્વીડન ગયા, પુરસ્કાર લીધો અને પોતાના ભાષણમાં સ્પષ્ટ કહ્યું કે આ સન્માન એમના વૈજ્ઞાનિક કાર્ય માટે છે, એમના અંગત જીવન સાથે એને કોઈ લેવા દેવા નથી.
ગજબની હિંમત.
હા, એ એમની ખુદદારી અને પોતાના કામ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક હતું. એમણે બતાવ્યું કે એ દબાણમાં તૂટી જનારા નથી.
માનવીય બોધપાઠ અને પ્રતિબિંબ.
મેરી ક્યુરીના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? ઘણા બધા બોધપાઠ છે. પહેલો તો એ જ કે જો ધ્યેય પ્રત્યે જુસ્સો હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં ટકી શકાય.
બિલકુલ. એમનું જીવન એ જ બતાવે છે, જો કામ પ્રત્યે સાચો પ્રેમ હોય, સમર્પણ હોય, તો બહારના અવરોધો નાના લાગે.
બીજો પાઠ એ કે જે પ્રણાલીગત અવરોધો હોય છે, જેમ કે લિંગભેદ, ઝેનોફોબિયા, એની સામે લડવા માટે દ્રઢતા જોઈએ.
હા, એમણે જેનો સામનો કર્યો એ આજે પણ અલગ અલગ રૂપે સમાજમાં છે જ. એમની શ્રેષ્ઠતા અને એમની અડગ નહેવાની વૃત્તિ એવા લોકો માટે પ્રેરણા છે જેઓ આજે પણ આવા ભેદભાવ સામે લડી રહ્યા છે.
એમણે અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કર્યો, પણ એની કિંમત પણ ચૂકવવી પડી. આ પણ એક વાસ્તવિકતા છે.
સાચી વાત. ભાગીદારી, માતૃત્વ અને એક અત્યંત ડિમાન્ડિંગ કરિયર, આ બધું એમણે નિભાવ્યું, પણ એના માટે સ્વાસ્થ્ય અને અંગત સમયનું બલિદાન આપ્યું. એમનું જીવન એ પણ યાદ અપાવે છે કે મહાન શોધો પાછળ ઘણીવાર મોટી અંગત કિંમત હોય છે, શારીરિક, ભાવનાત્મક.
અને એમની નૈતિકતા, ખાસ કરીને પેલી પેટન્ટ ન કરવાની વાત. આટલી પ્રસિદ્ધિ અને પૈસા કમાવાની તક હોવા છતાં પોતાના મૂલ્યો પર અડગ રહેવું
ખૂબ જ પ્રશંસનીય. અને છેલ્લે, ક્વિનનું પુસ્તક એ પણ શીખવે છે કે કોઈ વ્યક્તિની જે દંતકથા જેવી છવિ બની જાય, એની પાછળ રહેલા વાસ્તવિક માણસને સમજવો વધુ જરૂરી છે.
હા, મેરી ક્યુરી પણ માણસ હતા. એમણે ભૂલો કરી, સંઘર્ષ કર્યો.
બરાબર. અને એમની આ સંપૂર્ણ માનવીય ગાથા, એમની ખામીઓ અને શક્તિઓ સાથે, એ માત્ર એક આદર્શ છબી કરતા વધુ પ્રેરણાદાયક છે. કારણ કે એ બતાવે છે કે સામાન્ય માણસ પણ યોગ્ય સંજોગો અને મહેનતથી અસાધારણ બની શકે છે.
ત્રણ અંતિમ તારણો, ટેકઅવેઝ.
તો આ સમગ્ર ચર્ચાના અંતે, મેરી ક્યુરીના જીવન અને સુસાન ક્વિનના આ પુસ્તકમાંથી ત્રણ મુખ્ય તારણ શું કાઢી શકાય?
પહેલું, એક ભાવનાત્મક પાસું જોઈએ તો, મહાન સિદ્ધિઓ એમને એમ નથી મળતી. એની પાછળ ઘણીવાર અપાર વ્યક્તિગત કિંમત ચૂકવવી પડે છે. મેરી ક્યુરીના કિસ્સામાં એ શારીરિક સ્વાસ્થ્ય હોય, પ્રિયજન ગુમાવવાનું દુઃખ હોય, કે પછી જાહેર જીવનમાં થતા હુમલા હોય, એમની જે મજબૂત છબી છે એની પાછળની આ સંવેદનશીલતા અને સહનશક્તિ એમની સિદ્ધિઓને વધુ ઊંડાણ આપે છે.
બરાબર. બીજું, એક બૌદ્ધિક તારણ.
બીજું, બૌદ્ધિક રીતે જોઈએ તો, વિજ્ઞાન એ માત્ર કોઈ એક ક્ષણની પ્રતિભાનો ચમકારો નથી. એના માટે કઠોર પદ્ધતિ, અતૂટ દ્રઢતા અને સૌથી અગત્યનું, પ્રસ્થાપિત માન્યતાઓને પડકારવાની હિંમત જોઈએ. મેરી ક્યુરીનું કામ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને એમણે જે જ્ઞાનને માનવતાની સંપત્તિ ગણ્યું, પેટન્ટ ન લીધી, એ વિજ્ઞાનના નૈતિક પાસા પર એક મોટો બોધપાઠ છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક જીવનને લગતું તારણ.
થી મળતી. એના માટે બુદ્ધિ સાથે મજબૂત ચારિત્ર્ય જોઈએ, એટલે કે દ્રઢતા, હિંમત, પ્રમાણિકતા. જીવનમાં એક એવો હેતુ શોધવો જે આપણને ગમે તેવા અવરોધો સામે ટકી રહેવાની શક્તિ આપે, એ ખૂબ જરૂરી છે. મેરી ક્યુરીનો પોતાનામાં અને પોતાના કામમાં જે વિશ્વાસ હતો, એ જ એમની સફળતાનો પાયો હતો. આત્મવિશ્વાસ અને હેતુપૂર્ણ જીવન એ કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે અનિવાર્ય છે.
સમાપન વર્ણન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.